આવો આપણે પ્રભુના વચનો તરફ વળીએ. યશાયાનું પુસ્તક અને તેનો 45મો અધ્યાય. અને જ્યારે આપણે હવે આ 45, 46 અને 47, 48 અધ્યાય જ્યારે વાંચીશું ત્યારે વારંવાર એક વાક્ય આપણને ત્યાં જોવા મળશે. આપણે કહી શકીએ કે કદાચ આ અધ્યાય હવે આપણે જે આપણી આગળ છે તેનો મુખ્ય વિષય છે કે યહોવા દેવ વારંવાર આપણને એક વાત યાદ દેવડાવે છે કે હું એકલો જ દેવ છું અને બીજો કોઈ છે નહીં. પણ આપણે આપણો જો આજનું વચન છે તે તરફ વળીએ તે પહેલાં હું તમારું ધ્યાન આપણો ગયા વખતનો જે વિષય હતો, ગયો અધ્યાય જે આપણે શીખ્યા હતા, તેની તરફ હું દોરવા માગું છું. યશાયા 44મો અધ્યાય અને 22મી કલમ થી આપણે વાંચીશું. હું તમારી યાદશક્તિ તાજી કરવા માગું છું કે આપણે ક્યાં છે યશાયાના પુસ્તકમાં અને પ્રભુ શું પોતાના લોકોને કહી રહ્યો છે, શું તેમને યાદ દેવડાવી રહ્યો છે. ફરીથી હું તમને એક વખત યાદ દેવડાવું અને હું આ વારંવાર તમને યાદ કરાવું છું કે આ જે વચનો આપણે શીખી રહ્યા છે 40મા અધ્યાયથી, તે જે યહૂદી લોકો બાબિલોનના બંદીવાસમાં જવાના હતા તેઓની માટે એક ભવિષ્ય વચન તરીકે લખવામાં આવ્યા છે. એટલે આપણે જે વચનો વાંચી રહ્યા છે તે લગભગ 150 વર્ષ પહેલાં, બંદીવાસ થયો તેના 150 વર્ષ પહેલાં લખવામાં આવ્યા છે. એટલે કે આ વચન દ્વારા જે યહૂદી લોકો બંદીવાસમાં હતા તેઓ આશ્વાસન પામે, પ્રોત્સાહન પામે અને તેઓ જાણે કે પ્રભુ તેમને ભૂલી ગયા નથી. અને એટલે અહીંયા જે વચન લખવામાં આવ્યા છે તે છે તો ભવિષ્ય વચન, છતાં પણ જાણે કે બની ગયા હોય તેવી રીતે ભૂતકાળમાં લખવામાં આવ્યા છે. અને 22મી કલમ ફરી હું તમને યાદ દેવડાવું, ત્યાં લખવામાં આવ્યું છે કે મેં તારા અપરાધ મેઘની જેમ તથા તારા પાપ વાદળની જેમ ભૂસી નાખ્યા છે, મારી તરફ પાછો ફર, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે. હજુ તો એ લોકો બંદીવાનમાં બેઠા છે, ખબર નથી કે ક્યારે, કદાચ પહેલાં 10 વર્ષમાં આ વચન વાંચ્યા હોય, કદાચ 50મા વર્ષે આ વચન વાંચ્યા હોય, કદાચ 65મા વર્ષે. યાદ દેવડાવું ફરીથી કે આ 70 વર્ષનો બંદીવાસ હતો. પણ પ્રભુ તેમને કહે છે કે હું તમારા પાપ વાદળની જેમ ભૂસી નાખ્યા છે અને તમે મારી તરફ પાછા ફરો, એમ કે મેં તમારો ઉદ્ધાર કર્યો છે. કદાચ આજે આપણામાંથી કોઈને પણ પ્રભુ આજ કહી રહ્યા છે કે મેં તમારા પાપો ભૂસી નાખ્યા છે, મેં તમારો ઉદ્ધાર કર્યો છે. વધસ્તંભ પર પ્રભુએ આપણો જે પાપનો ભાર હતો, પાપની જે શિક્ષા હતી, જે કિંમત ચૂકવવાની હતી તે ચૂકવી છે. આપણે ઉદ્ધાર પામી ચૂક્યા છે, ફક્ત આપણે વિશ્વાસ કરવાનો છે. પ્રભુ એ આપણો ઉદ્ધારનાર છે. અને એ જ વસ્તુ અહીંયા વારંવાર દેવ બાપ પોતાના જે લોકો છે તેમને યાદ દેવડાવે છે. આગળ જો આપણે વાંચીએ તો 23મી કલમના અંતમાં કહે છે, કેમ કે યહોવાએ યાકૂબનો ઉદ્ધાર કર્યો છે ને ઇઝરાયલમાં તે પોતાનો મહિમા પ્રગટ કરશે. તારો ઉદ્ધાર કરનાર યહોવા ને ગર્ભસ્થાનથી તારો બનાવનાર એવું કહે છે કે હું યહોવા સર્વનો કરતા છું, જે એકલો આકાશોને પ્રસારે છે ને પોતાની મેળે પૃથ્વીને વિસ્તારે છે. અને જ્યારે આપણે આગળ વાંચીએ ત્યારે એક આપણને ફરીથી એક કોરેશની ઓળખાણ આપવામાં આવે છે. અને 28મી કલમ 44મા અધ્યાયમાં અંતમાં એમ લખવામાં આવ્યું છે કે તે જ કોરેશ વિશે કહે છે કે તે મારો ઘેટા પાડક છે. કોરેશ એક બિનધર્મી માદી હતો, તેને પ્રભુ પોતાનો ઘેટા પાડક કહે છે ને મારો બધો મનોરથ પૂરો કરશે. વળી તે યરૂસાલેમ વિશે કહે છે, તું ફરી બંધાઈશ અને મંદિરનો પાયો નાખવામાં આવશે. કેટલા આશ્વાસન આપનારા આ વચનો છે. જ્યારે આ લોકો બંદીવાસમાં ગયા ત્યારે તેમણે જોયું હતું કે હવે મંદિરનો નાશ થયો હતો, સંપૂર્ણ રીતે ખંડેર જેવું પડ્યું હતું. અને હવે જ્યારે આ વચનો વાંચે ત્યારે તેઓ જોવે છે કે પ્રભુ એમ કહે છે કે યરૂસાલેમ ફરી બંધાશે અને મંદિરનો પાયો ફરી નાખવામાં આવશે. જો આપણે કદાચ બંદીવાસમાં હોઈએ અને આ વચનો આપણને મળે તો આપણે કેટલા આનંદી થઈએ. અને તો હવે જ્યારે આ 45મા અધ્યાયમાં આપણે આવીએ તો વારંવાર મેં કીધું તે પ્રમાણે પ્રભુ તેઓને યાદ દેવડાવે છે કે હું જ યહોવા છું, બીજો કોઈ નથી, મારા સિવાય કોઈ ઈશ્વર નથી, કોઈ બીજો છે નહીં. અને આ વચન આપણે 5મી અને 6મી કલમમાં જોઈશું, 14મી કલમમાં આજ લખવામાં આવ્યું છે, 18મી કલમમાં આજ શબ્દો લખવામાં આવ્યા છે, 21 અને 22મી કલમમાં પણ આજ શબ્દો લખવામાં આવ્યા છે, 46મો અધ્યાય અને તેની 9મી કલમમાં પણ આજ વચનો લખવામાં આવ્યા છે. વારંવાર પ્રભુ આપણને આ યાદ દેવડાવે છે. અને આપણે જ્યારે આ 45મો અધ્યાયનો જો આપણે જોઈએ તો પહેલા જે પહેલી સાત જે કલમ છે તે કોરેશ રાજાના માટે લખવામાં આવી છે. ત્યાર પછી 8થી 17મી જે કલમ છે તે ઇઝરાયલનું જે ઉદ્ધાર થનાર છે તેમના તારણ વિશે લખવામાં આવ્યું છે. અને ત્યારબાદ 18થી જે 25મી કલમ છે તે આખા વિશ્વનું જે તારણ થનાર છે તેના વિશે વચનો લખવામાં આવ્યા છે. અહીંયા જે પહેલાં 7 કલમમાં જે વચન આપવામાં આવ્યા છે બહુ જ અજાયબ જેવા વચન છે. અહીંયા જે ભવિષ્ય વચન લખવામાં આવ્યું છે એટલું સચોટ છે કે બાઇબલ પવિત્ર શાસ્ત્ર પ્રભુનું વચન છે તે માટે બહુ જ સચોટ પુરાવો છે. ફરીથી કદાચ તમે ભૂલી ગયા હોય તો યાદ દેવડાવું કે આ વચન 150 વર્ષ પહેલા લખવામાં આવ્યું છે. અને અહીંયા શું લખ્યું છે કે યહોવા કહે છે કોરેશ મારો અભિષિક્ત છે, અનોઇન્ટેડ. આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અભિષિક્ત હતા. આપણે જાણીએ છીએ કે ઘણા બધા પ્રબોધકો, ઘણા બધા જે યાજક હતા, ઘણા બધા જે રાજા હતા તે પ્રભુના અભિષિક્ત હતા. પણ અહીંયા એક બિનધર્મીને માટે એ જ શબ્દ વાપરવામાં આવે છે કે કોરેશ મારો અભિષિક્ત છે. એટલે કે પ્રભુએ કોરેશ રાજાને પોતાના કામ માટે જુદો રાખ્યો છે. અને આ જ્યારે વચન લખવામાં આવ્યું યશાયા પ્રબોધક દ્વારા, ત્યારે હજુ કોરેશને જન્મવાની 150 વર્ષની વાર હતી. 150 વર્ષ પહેલા, એના જન્મ પહેલા પ્રભુએ તેના નામ સાથે કીધું હતું કે મેં તને અભિષિક્ત કર્યો છે અને એનું કાર્ય શું છે. એટલે કે તે પ્રભુના લોકોને બંદીવાસમાંથી છોડાવનાર છે. બહુ અજાયબ જેવું આ ભવિષ્ય વચન છે વાલાઓ. ઘણા લોકો જેઓ દેવળોમાં બેસે છે, કદાચ બાઇબલનો અભ્યાસ કરે છે, તે આ ભવિષ્ય વચન પર બહુ ધ્યાન આપતા નથી. પણ આવો આપણે આગળ વાંચીએ અને હું તમને બતાવવા માંગુ છું કે આપણે જ્યારે ઐતિહાસિક પુરાવા જોઈએ ત્યારે અહીંયા જેવી રીતે લખ્યું છે તેવી જ રીતે ઇતિહાસ લખાયો છે. ફરક ખાલી ફક્ત એટલો છે કે બધાએ ઇતિહાસ બની ગયા પછી લખ્યો છે, જ્યારે આપણો જીવતો જાગતો દેવ જે બિનાઓ બની તેને પહેલા ભવિષ્ય વચન તરીકે ઇતિહાસ લખ્યો છે. અજાયબ વચન છે. કહે છે કે તેની આગળ દેશોને તાબે કરવાના માટે મેં તેનો જમણો હાથ પકડી રાખ્યો છે. વાલાઓ યાદ હોય તો ગત દિવસોમાં આપણે જે 41, 42, 43 અધ્યાયમાં અભ્યાસ કર્યો હતો, જ્યારે પ્રભુએ કીધું કે હું તમને મારા જમણા હાથથી પકડી રાખીશ, અને આપણે શીખ્યા હતા કે તેનો મતલબ શું થાય છે, કેવી રીતે આપણને લાગવું પડે છે. અહીંયા કોરેશ રાજાને પણ એ રીતે પ્રભુ કહે છે કે મારા જમણા હાથથી પકડી રાખ્યો છે, તેની આગળ હું રાજાઓની કમરો ઢીલી કરી નાખીશ જેથી દરવાજા ખુલી જશે ને દ્વારો બંધ કરવામાં આવશે નહીં. આ જે છેલ્લે મેં વાંચ્યું કે જેથી દરવાજા ખુલી જશે, જો તમે ઇંગ્લિશ ટ્રાન્સલેશનમાં વાંચો તો ત્યાં એમ લખ્યું છે કે બે દરવાજા. અને એ બહુ સચોટ આગાહી છે, એ હું તમને હમણાં બતાવીશ. અને લખ્યું છે કે દ્વારો બંધ કરવામાં આવશે નહીં. વળી યહોવા તને એવું કહે છે કે હું તારી આગળ જઈશ ને ટીંબા ટેકરાને સપાટ કરીશ, હું પિત્તળના દરવાજાના, યાદ રાખજો વાલાઓ, પિત્તળના દરવાજાના કકડે કકડા કરી નાખીશ ને લોઢાથી ભૂંગળોને કાપી નાખીશ. તો આ શું, અહીંયા આ શું ભવિષ્ય વચન લખાયું છે? તો તેની માટે હું તમને દાનિયલના પુસ્તકમાં લઈ જવા માંગુ છું. અને કદાચ તમારામાંથી ઘણા બધા જાણતા હશે ત્યાં શું લખવામાં આવ્યું છે. પણ દાનિયલનું પુસ્તક છે તે, જ્યારે તેઓ બંદીવાસમાં હતા અને બાબીલોનમાં જે બિનાઓ બની ગઈ, દાનિયલની જે સેવા હતી તે વિશે આપણને શીખવે છે. અને જ્યારે આપણે પાંચમા અધ્યાયમાં આવીએ તો જે બેલશાઝર રાજા હતો તે નબુખાનેઝર રાજાનો પૌત્ર હતો, ગાદી પર હતો અને એક મિજબાની હતી. અને એ મિજબાની વખતે તે જે મંદિરમાંથી જે બધા વાસણો અને બધા પાત્રો જે લાવવામાં આવ્યા હતા તે તેણે મંગાવ્યા અને પછી તેમાં તે મિજબાનીમાં તેને વાપર્યા, એટલે કે દારૂ પીવા માટે, અને તેમને અશુદ્ધ કર્યા. અને એ દિવસે જ્યારે આ બધી મિજબાની ચાલી રહી હતી ત્યારે દિવાલ ઉપર એક હાથ દ્વારા કશુંક લખવામાં આવ્યું, અને એ હાથ જોઈને અને જે લખાણ જોઈને રાજા ભયભીત થયો. અને તેણે પોતાના જે વિદ્વાનો હતા, પંડિતો હતા, જાદુગરો હતા, તેઓને બધાને બોલાવ્યા અને તેઓને પૂછે છે કે ભાઈ આનો મતલબ શું થાય છે. પણ તેના રાજ્યમાં કોઈ એવું હતું નહીં કે જે તેનું ભાષાંતર કરી શક્યું. અને ત્યારે જ્યારે તેની માતા હતી, મારું માનવું છે કે કદાચ એની દાદી જે હતી, તેણે કીધું કે તારા રાજ્યમાં એક પુરુષ છે, એક માણસ એવો છે કે જે તને આનો મતલબ સમજાવી શકે. અને ત્યારબાદ આપણે જાણીએ છીએ કે દાનિયલને બોલાવવામાં આવ્યો અને રાજાએ તને કીધું કે જો તું મને કહીશ કે અહીંયા શું લખવામાં આવ્યું છે તો તને મારા રાજ્યમાં જે ત્રીજા નંબરનો હોદ્દો છે તે હું તને આપીશ, અને તેની સાથે હું તને એક સોનાની ગળામાં સોનાનો એક હાર પર હું પહેરાવીશ. અને ત્યારે અજાયબ જેવો સંદેશો દાનિયલે તે ત્યાં હતા બધા, અને ખાસ કરીને રાજાને આપ્યો. આપણો વિષય એ નથી, કોઈ દિવસ જ્યારે દાનિયલનો અભ્યાસ કરીશું ત્યારે વિગતવાર એની પર વાત કરીશું. પણ જો તમે દાનિયલનું પુસ્તક તેનો પાંચમો અધ્યાય અને 25 અને 26 કલમ વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે, હવે જે લેખ લખવામાં આવ્યો હતો તે આ છે, મેને ટેકલ ઉફારસેન. એ લેખનો અર્થ આ છે કે મેને, એટલે ઈશ્વરે આપના રાજ્યની ગણના કરી છે ને તેનો અંત લાવ્યા છે. પરેશ, એટલે આપના રાજ્યના વિભાગ પાડવામાં આવ્યા છે ને માદીઓ તથા ઈરાનીઓને આપવામાં આવ્યું છે. અને એટલે કે એ જ રાતે એ આ બાબીલોનનું જે મહારાજ્ય હતું તેનો અંત આવ્યો. અને એ કેવી રીતે અંત આવ્યો તે આપણો વિષય અત્યારે યશાયાના 45મા અધ્યાયમાં છે. હવે બાબીલોનનું રાજ્ય જે હતું બહુ મહાન રાજ્ય હતું, બહુ સુરક્ષિત તેનું રાજ્ય હતું, જેની આજુબાજુ જે એક મોટી દિવાલ બાંધવામાં આવી હતી સુરક્ષાને માટે, એ લગભગ 87 ફૂટ જાડી એટલે કે પહોળી હતી અને 350 ફૂટ તેની ઊંચાઈ હતી. એવું કહેવામાં આવતું હતું કે તેની ઉપર એક સાથે 7 4 ઘોડાના રથ તમે દોડાવી શકો, એટલી તેની પહોળાઈ હતી. અને જ્યારે આ મિજબાની જે આપણે દાનિયલના પાંચમા અધ્યાયમાં જોઈએ છે ત્યારે એ કોટની બહાર, એ દિવાલની બહાર આ જે માદીઓનું જે લશ્કર હતું, માદીઓ અને ઈરાનીઓનું જે લશ્કર હતું, મીટ્સ એન્ડ ધ પર્ઝિયન, તેઓ તેમનો તેમની છાવણી કરીને બેઠા હતા, લડાઈને માટે તૈયાર હતા. પણ આ બેલસાઝર જે રાજા હતો તે એને દિવાલ ઉપર એટલો બધો આધારિત હતો અને એમ માનતો હતો કે અમે એકદમ સુરક્ષિત છે. જ્યારે આવી રીતે જૂના જમાનામાં ચઢાઈ કરવામાં આવે તો જે સૈન્ય ચઢાઈ કરે તે આવી રીતે શહેરને ઘેરી લે અને શું થાય કે થોડા સમય સુધી તો જે અંદર છે તે લોકો કદાચ જીવી લે, પણ પછી ફૂડ માં ખોરાકની તંગી પડે, પાણીની તંગી પડે અને આખરે તેઓએ યુદ્ધમાં સામેલ થવું પડે અને તેવી રીતે લડાઈ થતી હતી. પણ બાબિલોનમાં આ બેલસાઝર રાજા હતો એને કશી જ ચિંતા હતી નહીં, કારણ કે તેની પાસે 20 વર્ષ સુધી ચાલી શકે એટલો બધા નાગરિકોને માટે ખોરાક હતો. અને જે પાણીની સૌથી મોટી જે સમસ્યા હતી તે બાબિલોનને માટે હતી નહીં, કારણ કે જે ફ્રાત નદી છે તે લગભગ શહેરની મધ્યથી પસાર થતી હતી, એટલે એમને એવું હતું નહીં કે તેમને બહાર જવું પડે. જો તમે યરુસાલેમનો ઇતિહાસ વાંચો, ખાસ કરીને હજકિયા રાજાની વખતે જ્યારે આસુરના લોકોએ ચઢાઈ કરી જે વિશે આપણે શીખ્યા છે, તો યરુસાલેમમાં જે પાણી આવતું હતું તે યરુસાલેમના કોટની બહારથી આવતું હતું. એટલે આપ તમને યાદ હોય તો હજકિયા રાજાએ લોકોને કામ સોંપ્યું હતું કે તમે ખોદો કે જેથી કરીને પાણી અંદર આવી જાય જ્યારે આપણે સૈન્યથી ઘેરાયેલા હોય ત્યારે. એટલે આ જે બેલસાઝર હતો તેને કોઈ ચિંતા નથી, એટલે એ મિજમાની કરતો હતો, આનંદ મોજ કરતો હતો કે 20 વર્ષ સુધી તો મારે કોઈ ચિંતા છે જ નહીં, નદીમાંથી પાણી આવશે, ખોરાક છે, મને શું થવાનું છે, મારો વાંક મારો વાળ કોણ વાંકો કરવાનો છે. પણ અહીંયા જે ભવિષ્ય લખવામાં આવ્યું છે તે જ પ્રમાણે થયું. કોરેશ જે હતો બહુ ચાલાક હતો, તેણે પાણીનું રોકાણ કર્યું અને તેને પાણીને ફ્રાતની જે નદી હતી તેના પાણીનો વહેણને ફંટાઈ દીધું, અને ફંટાયું એટલે કે જે નદીનું જે પાણી હતું તેની સપાટીથી ઘણું નીચે આવી ગયું અને જે સૈનિકો હતા તેમાં તેઓ ચાલીને એ જે બાબિલોન શહેરની દિવાલ હતી તેની નીચેથી શહેરમાં પ્રવેશ કર્યો. હવે વાલાઓ, મેં તમને કીધું હતું કે વચન યાદ રાખજો, બીજી કલમમાં શું લખવામાં આવ્યું છે, જે લખવામાં આવ્યું છે કે જેથી દરવાજા ખુલી જશે ને દ્વારો બંધ કરવામાં આવશે નહીં, હું પિત્તળના દરવાજાના કકડે કકડા કરી નાખીશ. ત્યાં એ દિવાલની નીચે દરવાજા હતા પિત્તળના, પણ આ બાબિલોનના જે લોકો હતા તેઓ એટલા બધા તેમની દિવાલ પર વિશ્વાસ રાખતા હતા કે એ જે દરવાજો હતો તેને તેમણે તાળું પણ માર્યું નહોતું. તેમણે કદી એમના કલ્પના બી નથી કરી કે કોઈ આ રીતે આવી અને દરવાજામાંથી આવી શકશે. અને એથી અહીંયા જે વચન લખવામાં આવ્યું છે, અને બે દરવાજા, મેં કીધું તેમ પ્રમાણે ઇંગ્લિશમાં તમે જુઓ તો બે દરવાજા લખ્યું છે, તો એ દરવાજા તેની મેસેજ ખુલી ગયા કોઈ પણ જાતની જાનની હાનિ વગર, કોઈ પણ જાતના લોહી લુહાણ વગર આ કોરેશ રાજાએ બાબિલોન રાજ્ય ઉપર જપ્તો મેળવ્યો. અને જે પ્રમાણે આપણે દાનિયલના 5મા પુસ્તકમાં વાંચીએ છીએ તેમ એ મિજબાની ચાલતી હતી ત્યારે જ, કોરેશ રાજા ચડી આવ્યો અને એ રાજ્યનો કબજો કર્યો, બાબિલોનનું નામ નિશાન મટી ગયું. કેટલી અજાયબ જેવું આ ભવિષ્ય વચન છે. બીજી એક વાત હું તમને કહું, મેં કીધું તે પ્રમાણે જે બેલસાઝર રાજા હતો તેણે દાનિયલને કીધું હતું કે જો તું મને કહી બતાવીશ કે આ જે લખાયું છે લખાણનો મતલબ શું છે તો હું તને સોનાનો હાર પહેરાવીશ અને રાજ્યમાં તારી નિમણૂક ત્રીજા હોદ્દા ઉપર થશે. હવે જ્યારે બહારનું સૈન્ય ધસી આવે ત્યારે પહેલામાં પહેલી વસ્તુ તેઓ શું કરે, એ રાજા જે હોદ્દાવાળા લોકો છે તેઓને મારી નાખે, કારણ કે તેને કોઈ જાતની એવી પાછળથી કોઈ ભય એને જોઈતો નથી કે કદાચ કોઈ પાછું પોતાનું લશ્કર ઊભું કરી અને પાછી ચઢાઈ કરી અને મને હરાવી દે. તો દાનિયલને કેમ છઠ્ઠા, જ્યારે દાનિયલના છઠ્ઠા અધ્યાયમાં જઈએ તો દાનિયલ ત્યાં છે જ. આ એ કોરેશ રાજા હતો જેણે દાનિયલને સિંહની ગુફામાં નાખ્યો હતો, અને તેને દાનિયલ માટે ઘણું માન હતું. આપણે તમે જો છઠ્ઠો અધ્યાય વાંચો તો તમે જોશો કે એનું હૃદય બહુ વ્યાકુળ હતું જ્યારે તેને દાનિયલને સિંહની ગુફામાં નાખવાનું ચુકાદો આપવો પડ્યો ત્યારે. અને માનવામાં એવું આવે છે, જ્યારે તમે જે ઇતિહાસ લખવામાં આવ્યો છે કે જ્યારે કોરેશ રાજા બાબિલોન પર ચડી આવી તેનો કબજો કર્યો ત્યારે દાનિયલે તેને આ યશાયાનું પુસ્તક અને તેનો 45મો અધ્યાય વંચાવડાવ્યો અને તેને કીધું કે તારું નામ તારા જન્મ પહેલા મારા દેવે અહીંયા લખ્યું છે, અને તું આ રીતે આવી ચઢાઈ કરી અને જીતવાનો હતો તે પણ અમારા પવિત્ર શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે. અને તે જ્યારે કોરેશ રાજાને ખબર પડી, અને વાલાઓ આ ફક્ત એક જ વખત નથી બન્યું, જ્યારે તમે સિકંદર, એલેક્ઝાન્ડર જેને કહીએ છીએ, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, માનું છું કે આપણે ગુજરાતીમાં તેને સિકંદર રાજા કહીએ છીએ, તેના સાથે પણ યહૂદી લોકોએ આ જ રીતે વર્તાવ કર્યો હતો કે જ્યારે તે યરૂસાલેમ પર ચઢાઈ કરવા આવ્યો ત્યારે તે સમયના યાજકોએ તેઓને પવિત્ર શાસ્ત્ર ખોલીને બતાવ્યું હતું કે જો તારું નામ અમારા પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે તારા જન્મ પહેલા. અને જ્યારે જે એ સિકંદર રાજા હતો, જેવી રીતે અહીંયા કોરેશ રાજા છે, તેણે વાંચ્યું ત્યારે તેણે યરૂસાલેમ પર ચઢાઈ કરી નહીં. અને જો તમે તમારો ઇતિહાસ વાંચો તો તમે જોશો કે જે સિકંદર રાજાનું જે સૈન્ય જે રીતે એક પછી એક જીત મેળવીને આગળ વધતું હતું, છેક આપણે ભારત દેશ સુધી આવ્યું હતું, ત્યારે તમે જોશો કે એ ઇસરાયલ દેશ પર તેણે હુમલો કર્યો નહોતો. પણ એ પણ બીજા સમયનો આપણો અભ્યાસ છે. આ પુસ્તક જે આપણે વાંચી રહ્યા છે, જે પુસ્તક આપણને આપવામાં આવ્યું છે, તે અજાયબ જેવું પુસ્તક છે. બીજું એવું કોઈ પુસ્તક નથી દુનિયામાં, કોઈ એવું ધાર્મિક પુસ્તક નથી કે આ રીતે તમને ભવિષ્ય વચન આપી શકે. વાલાઓ, આ વચનો પર આપણે વિશ્વાસ કરી શકીએ છીએ. જેવી રીતે આ વચન સાચું પડ્યું, જેવી રીતે આ વચન પ્રભુએ લખ્યું હતું તે જ રીતે બન્યું, તેવી જ રીતે હજુ પણ જે ભવિષ્ય વચન લખવામાં આવ્યા છે અને આપણી માટે જે વચનો લખવામાં આવ્યા છે, આપણી માટે જે આશીર્વાદ મૂકી રાખવામાં આવ્યો છે, તે પણ આવી જ રીતે એકદમ સચોટ રીતે પૂર્ણ થનાર છે. અને એ વિશ્વાસ સાથે આપણે જીવી શકીએ છીએ. ત્રીજી કલમ કહે છે કે હું તને અંધકારમાં રાખેલા ખજાના તથા ગુપ્ત સ્થળમાં છુપાવેલું દ્રવ્ય આપીશ, જેથી તું જાણે કે હું તારું નામ લઈને તને બોલાવનાર ઇઝરાયલનો ઈશ્વર યહોવા છું. જ્યારે પણ કોઈ પણ જાતનો ચમત્કાર થાય, જ્યારે પ્રભુ કશું પણ પ્રભુની દોરવણી હેઠળ થાય, તો એનું હેતુ આ જ હોય છે કે જેથી તું જાણે કે હું તારું નામ લઈને તને બોલાવનાર ઇઝરાયલનો ઈશ્વર યહોવા છું. કોરેશ રાજાએ આ વસ્તુ સમજવાની હતી, અને કદાચ કદાચ જો એ સમજ્યો હોત સંપૂર્ણ રીતે, તો તે યહોવા દેવનો ભક્ત થયો હોત. હવે આપણે જાણતા નથી કે થયો હતો કે નહીં, પણ આપણી પાસે એવો કોઈ પુરાવો પણ નથી કે તે ખરેખર યહોવા દેવ પર વિશ્વાસ રાખનાર થયો કે નહીં. ચોથી કલમ, મારા સેવક યાકૂબને લીધે ને મારા પસંદ કરેલા ઇઝરાયલને લીધે મેં તો તારું નામ લઈને તને બોલાવ્યો છે, જો કે મેં તને ઓળખ્યો નથી, તે મને ઓળખ્યો નથી, તો પણ મેં તને અટક આપી છે. જ્યારે આપણે જો હું નવા કરારનું જે આપણું શિક્ષણ છે તે પ્રમાણે તમા આ વચનોને હું તમારી આગળ રજૂ કરું, તો રૂમિયોનો પત્ર અને તેનો 8મો અધ્યાય અને 28મી કલમ આપણને શું કહે છે, અને આપણે ત્યાં જઈએ, કારણ કે મને મોડે આવડતી નથી, એટલે 8 ગુજરાતીમાં મને મોડે આવડતી નથી, પણ ત્યાં લખવામાં આવ્યું છે, ઓલ થિંગ્સ વર્ક ટુગેધર, ઓલ થિંગ્સ વર્ક ટુગેધર. રૂમિયોનો પત્ર તેનો 8મો અધ્યાય અને 28મી કલમ આપણને આ પ્રમાણે કહે છે કે વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકાર બનાવે છે. તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકાર બનાવે છે. અને એ જ વસ્તુ અહીંયા 45મા અધ્યાય અને 4થી કલમમાં આપણે જોઈ રહ્યા છે. શું લખ્યું છે ત્યાં ગાડી? કે મારા સેવક યાકુબને લીધે આ જે બધું કોરેશ રાજાને ઊભો કરવામાં આવ્યો, તેને જે વિજય આપવામાં આવ્યો, તેના માર્ગ જે પાધરા કરવામાં આવ્યા, તે સર્વ કોને માટે? મારા લોક ઇઝરાયલને લીધે. મેં તો તારું નામ લઈને તને બોલાવ્યો છે. અને પછી શું લખ્યું છે? જોકે મેં તને ઓળખ્યો નથી તો પણ મેં તને અટક આપી છે. જ્યારે આપણે જ્યારે અવિશ્વાસુ છે તો પણ આપણો પ્રભુ વિશ્વાસુ છે. એ આપણી સાથે અવિશ્વાસથી વર્તી શકતા નથી. આ હું તમને ન્યૂ ટેસ્ટામેન્ટ ટ્રુથ આપી રહ્યો છું, નવા કરારનું સત્ય આપી રહ્યો છું. અને આપણે જોઈશું આજે કે વારંવાર હું તમને યાદ દેવડાવીશ કે આપણે જો આ નવા કરારમાં આ જ સત્ય આ રીતે લખવામાં આવ્યું છે. 5મી કલમ, હું જો યહોવા છું અને બીજો કોઈ નથી, મારા સિવાય કોઈ ઈશ્વર નથી, જો કે મેં તે મને ઓળખ્યો નથી તો પણ હું તારી કમર બાંધીશ. અને વારંવાર મેં તમને શરૂઆતમાં કીધું તે પ્રમાણે આપણે આ વચન વાંચીશું કે હું જ યહોવા છું અને બીજો કોઈ નથી. આજનો જ્યારે અભ્યાસનો અંત થાય, જો કશું યાદ ના રહે તમને, તો હું આશા રાખું છું કે આ એક કલમ તમને યાદ રહે કે હું જ યહોવા છું ને બીજો કોઈ નથી, મારા સિવાય કોઈ ઈશ્વર નથી. 6મી કલમ, એથી તેઓ જાણે કે ઉગમણથી તે આથમણ સુધી મારા વિના કોઈ નથી, હું જ યહોવા છું અને બીજો કોઈ નથી. 7મી કલમ, પ્રકાશનો કરતા, અંધકારનો ઉત્પન્ન કરનાર, શાંતિ કરનાર ને સંકટ લાવનાર હું યહોવા એ સર્વનો કરનાર છું. હવે આ જે 7મી કલમ છે એ અમુકને લોકોને માટે ઠોકરરૂપ હોય છે. અને ખાસ કરીને જો તમે ઇંગ્લિશમાં 7મી કલમ વાંચો તો તમને ખરેખર અમુક પ્રશ્ન ઊભા થાય. તો જો શું લખવામાં આવ્યું છે કે પ્રકાશનો કરતા અંધકારનો ઉત્પાદન કરનાર છે. અને આપણે એમ જોઈએ, હા આપણે હું અત્યાર સુધી તો મેં વાંચ્યું છે કે આપણો દેવ પ્રકાશ છે, પણ અંધકાર પણ તેમણે ઉત્પન્ન કર્યો છે. પછી એમ લખ્યું છે કે શાંતિ કરનાર ને સંકટ લાવનાર હું એ યહોવા એ સર્વનો કરનાર છું. વાલા, હું તમને યાદ દેવડાવું કે આપણે એક દેવમાં એક દેવને ભજનાર છે, એક દેવને માનનાર છે. આપણે બીજા બિનધર્મીઓ જેવું નથી. તમે બીજા ધર્મમાં જુઓ તો દરેક નાની નાની બાબત માટે જુદા જુદા દેવ હોય. એક લક્ષ્મીનો દેવ, એક લડાઈના સમયનો દેવ, એક શાંતિના સમયનો દેવ, ફલાણો દેવ, ઢેકનો દેવ, તમે જાણો છો. મારે તમને બહુ વિગતવાર કહેવાની જરૂર નથી. આપણે જુદા જુદા દેવને ભજતા નથી, આપણો દેવ એક છે. અને અહીંયા જે લખવામાં આવ્યું છે તે હું તમને સમજાવવા માગું છું. અને એ તો એ છે કે અહીંયા જે શાંતિ લખવામાં આવી છે અને સંકટ લખવામાં આવ્યું છે, શાંતિનો ઓપોઝિટ, વિરોધાભાસી શબ્દ ઘણી વખત અને ખાસ કરીને ઇંગ્લિશમાં ઇવલ લખવામાં આવ્યું છે આ કલમમાં, એ નથી થતો. અહીંયા શાંતિની વિરુદ્ધ તકલીફ, વિખવાદ, વિક્ષેપ, વિનાશ એવું આપણે કહી શકીએ. અને બહુ બહુ સહેલું છે આ સમજવું. જો હું મારી સાથે તમે યિર્મિયાનો વિલાપ નું પુસ્તક ખોલો અને તેનો 3જો અધ્યાય અને 38મી કલમ આપણને આ પ્રમાણે કહે છે, આ જ વસ્તુ ત્યાં લખવામાં આવી છે, પરાત્પર દેવની આજ્ઞાથી જ સુખ અને દુઃખ બંને ઉત્પન્ન થાય છે. પરાત્પર દેવની આજ્ઞાથી જ સુખ અને દુઃખ બંને ઉત્પન્ન થાય છે. હવે હું તમને આ કેવી રીતે સમજાવું કે જો આપણે પ્રભુ આપણને જે પ્રમાણે કહે છે તે પ્રમાણે કરીએ તો એ આશીર્વાદ અને સુખનો રસ્તો છે. પણ જ્યારે પ્રભુ આપણને એ રસ્તો આપે છે તો તેની સાથે એક વસ્તુ બી બહુ નક્કી છે કે જો આપણે ના તે પ્રમાણે ચાલીએ, ના પાડીએ, તો તે સુખનો રસ્તો આપણી માટે દુઃખનો રસ્તો બની જાય છે. અને એ સંદર્ભમાં અહીંયા શાંતિ ને સંકટ, પ્રકાશ ને અંધકાર લખવામાં આવ્યો છે. પ્રભુનો વચન આપણી માટે પ્રકાશરૂપ છે. ગીતશાસ્ત્ર 119:105 તમે વાંચી શકો છો, ધાય વર્ડ ઇઝ અ લાઇટ અન ટુ માય પાથ, મારા માર્ગની માટે એક અજવાળા રૂપ છે. પણ જો આપણે માર્ગમાં ના ચાલીએ તો, અને વચન પ્રમાણે ના ચાલીએ તો અંધકાર. ફરીથી જો હું તમને સમજાવવાનો પ્રયોગ કરું તો, અને જે આપણે લાલ સમુદ્ર છે, લાલ સમુદ્રની આગળ જ્યારે યહૂદી પ્રજા હતી, તેમની પાસે કોઈ છૂટવાનો રસ્તો હતો નહીં, તો એ જે લાલ સમુદ્ર છે જેના બે ભાગ કરવામાં આવ્યા, તે યહૂદીઓને માટે એક છુટકારાનો રસ્તો બની ગયો. પણ એ જ જગ્યા જે મિસરના લોકો હતા તે લોકોની માટે ન્યાયની જગ્યા અને મોતની જગ્યા બની. આશા રાખું છું તમે સમજી શકો. આ એક બહુ મોટું શિક્ષણ હું તમને અત્યારે આપી રહ્યો છું. આપણે જ્યારે નવા કરારમાં આવીએ તો જે વધસ્તંભનો જે સંદેશો છે, વધસ્તંભ છે, જો આપણે તેની પર વિશ્વાસ કરીએ કે આપણે પ્રભુ આપણી માટે લટકાઈ ગયા, તેમણે પોતાનું લોહી વહેવડાવ્યું, એ લોહી દ્વારા, એ રક્ત દ્વારા આપણા પાપની માફી મળી છે, આપણે શુદ્ધ થયા છે, તો એ વધસ્તંભ આપણી માટે એક ઉદ્ધારની જગ્યા છે. પણ એ જ વધસ્તંભ જે માણસ તેની પર વિશ્વાસ નથી કરતો અને કહે છે કે ના ના, આ બની ના શકે, અને ના મારા પાપ નથી ધોવાયા, મારે તો મારા પોતાના કાર્યો ઉપર આધાર રાખવું છે, તો તે જ વધસ્તંભ જે આપણી માટે છુટકારાનું પ્રતિકરૂપ છે, તે જ તેઓની માટે ન્યાયરૂપ બની જાય છે. આશા રાખું છું કે મારી ભાષાનું જે લિમિટેશન છે તેના છતાં પણ તમે, હું જે તમારી આગળ રજૂ કરી રહ્યો છું તે તમે સમજી શકો. અને એટલે કે આપણો જે દેવ છે તે બંને પરાત્પર દેવની આજ્ઞાથી જે સુખ અને દુઃખ બંને ઉત્પન્ન થાય છે. હવે આપણે જે એક જ અહીંયા જે આપણે વાંચી રહ્યા છે, દાખલા તરીકે 5મી કલમમાં આપણે જે વાંચ્યું કે હું જ યહોવા છું ને બીજો કોઈ નથી, તો એ સત્ય આપણે વારંવાર નવા કરારમાં જોઈએ છે. 1 કોરિન્થી તેનો 8મો અધ્યાય ને જો 6ઠી કલમ હું તમારી આગળ વાંચું તો ત્યાં પાઉલ આ પ્રમાણે આપણને કહે છે કે પરંતુ આપણા માટે તો ફક્ત એક જ દેવ છે, તે આપણો પિતા છે, દરેક વસ્તુઓનું સર્જન તેનાથી થયું છે. જે વસ્તુ હમણાં આપણે જોઈ 7મી કલમમાં, તે જ કરંથીઓના પુસ્તકમાં પણ લખવામાં આવી છે કે દરેક વસ્તુઓની સર્જન તેનાથી થયું છે અને આપણે તેના માટે જ જીવિત છીએ. અને પ્રભુ તો ફક્ત એક જ છે, તે ઈસુ ખ્રિસ્ત છે. યશાયાના 45મા અધ્યાયમાં આપણે દેવ બાપની વાત કરી રહ્યા છે. કોરિન્થીયના 1 કોરિન્થી અને 8મા અધ્યાયમાં આપણે દેવપુત્રની વાત કરી રહ્યા છે. અહીંયા તેમના તે એક જ છે તેનો હું પુરાવો તમને આપી રહ્યો છું. દરેક વસ્તુઓનું સર્જન તેના દ્વારા થયું છે. કોના દ્વારા? પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા, શબ્દ દ્વારા. યોહાન 1:1, ઉત્પત્તિ 1:1 અને તેની 3 કલમ આપણે જોઈએ છે. દરેક વસ્તુઓનું સર્જન તેના દ્વારા થયું છે અને તેના દ્વારા જ આપણે પણ જીવન પ્રાપ્ત થયું છે. કોના દ્વારા? પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા. આ વાલાઓ આપણે સમજવું બહુ જરૂરી છે. સમયના અભાવે બીજી કલમ હું તમને આપતો નથી, પણ તમે વાંચતો નથી, પણ તમે તમારા સમયમાં વાંચી શકો છો. 1 તિમોથી તેનો 1 અધ્યાય ને 17મી કલમ, 1 તિમોથી તેનો 2 અધ્યાય ને 5મી કલમ, એફસીઓનો પત્ર તેનો 4 અધ્યાય ને 6ઠી કલમ, રૂમિયોનું પુસ્તક તેનો 3 અધ્યાય ને 29મી કલમ, તમે વાંચી શકો છો અને તમને આ તમે સમજી શકશો. આઠમી કલમ આપણા 45મા અધ્યાયમાં, એ આકાશો તમે ઉપરથી ટપકો, એ વાદળાઓ તમે ન્યાયપણાની વૃષ્ટિ કરો, પૃથ્વી ઉઘડી જાય ને તેમનાથી તારણ ઉદ્ભવે અને તેની સાથે તે ન્યાય પણ ઉપજાવે, મેં યહોવાએ તે ઉત્પન્ન કર્યું છે. ગત અધ્યાયમાં, ગત અભ્યાસમાં આપણે જોયું કે વારંવાર પ્રભુએ જે મૂર્તિઓ છે, બીજા જે બિન વિધર્મી દેવદેવીઓ છે, વારંવાર તેઓને પૂછ્યું કે તમે શું કર્યું છે, કેવી રીતે પૃથ્વી ઉત્પન્ન થઈ, શું થવાનું છે મને બતાવો. અને અહીંયા આ અંતમાં 8 અને 9માં કલમમાં પ્રભુ કહે છે આપણને બહુ ચોખ્ખા શબ્દમાં કે મેં યહોવાએ તે ઉત્પન્ન કર્યું છે, હું સર્જનહાર છું. અને આપણે જોઈશું કે વારંવાર આ આપણને યાદ દેવડાવવામાં આવશે. 9મી કલમ, જે પોતાના બનાવનાર સાથે વાત કરે છે તેને અફસોસ, માટીના ઠીકરામાં તે ઠીકરું જ છે, તું મારી ઘડનાર, શું માટી ઘડનારને પૂછે છે તું શું કરે છે, અને શું તારું કામ કહે છે કે તારા કામને હાથ નથી, જે પિતાને પૂછે છે તું કોને જન્મ આપે છે, અને સ્ત્રીને કહે છે તું કોને જન્મવા કષ્ટાય છે તેને અફસોસ. અને આ જે 2 કલમ મેં વાંચીએ તો બહુ સ્પષ્ટ છે. અને જુઓ 11મી કલમ કહે છે, ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર તથા એનો બનાવનાર યહોવા કહે છે, ભવિષ્યની બિનાઓ વિશે તમે મને પૂછશો, મારા પુત્રો સંબંધી તથા મારા હાથના કાર્યો સંબંધી મને આજ્ઞા કરશો. પૃથ્વીને મેં બનાવી ને તે પર મેં માણસને ઉત્પન્ન કર્યું છે, મેં હા મારા હાથે જ આકાશોને પ્રસાર્યા ને તેમના સર્વ સૈન્યોને આજ્ઞા આપી, મેં તને ન્યાયી ઉદ્દેશથી ઊભો કર્યો છે. અને વાલાઓ, બહુ સરળ શબ્દો છે એટલે હું બહુ ઊંડાણમાં નથી કહેતો, પણ આપણે જાણીએ છીએ કે માટી કુંભારને નથી પૂછી શકતી કે કેમ મને આ પ્રમાણે બનાવી, તેને જે યોગ્ય લાગે પાત્ર તે પ્રમાણે તે બનાવે છે. કોણ પોતાના પિતાને કે માતાને પૂછી શકે છે કે મને કેવી રીતે આવો બનાવ્યો. અને પ્રભુ અહીંયા કહે છે કે આ જે સર્વ છે મેં રચ્યું છે, એટલે તમે કોણ મને પૂછનાર કે કેમ. અને અહીંયા જે 13મી કલમમાં લખવામાં આવ્યું છે કે મેં તેને ન્યાય ઉદ્દેશથી ઊભો કર્યો છે, તેને એટલે કે કોરેશ રાજાની વાત થઈ રહી છે, તેના સરળ માર્ગો હું સીધા કરીશ, તે જ મારું નગર બાંધશે ને કઈ મૂલ્ય અથવા બદલો લીધા વગર મારા બંદીવાનોને તે છોડી મૂકશે, સૈન્યોના ઈશ્વર યહોવા એવું કહે છે. ફરીથી એક ભવિષ્ય વચન કે તમે કોણ પૂછનારા કે મેં કેમ કોરેશને આટલી સમૃદ્ધિ, આટલો બધો વિજય આપ્યો, કારણ કે તે જ મારું નગર બાંધશે. અને કેવી રીતે? કોઈ પણ મૂલ્ય અથવા બદલો લીધા વગર. અને જે તમે એઝરાનું પુસ્તક છે તેનો 1 અધ્યાય અને 2-3 કલમ વાંચો તો તમે જોશો કે કોરેશ રાજા આદેશ આપે છે જે બાબીલોનમાં બંદીવાસમાં યહૂદીઓ હતા તેઓને કે તમે તમારા દેશમાં પાછા જઈ શકો છો. બલકે એ મંદિર બાંધવાને માટે જે જરૂરિયાતો હતો તે પણ પૂરી પાડી અને તેઓને કોઈ પણ મૂલ્ય વગર છોડી દેવામાં આવ્યા અને તેઓ પાછા પોતાના વચનના દેશમાં જઈ શક્યા. પાછા વચનના દેશમાં જઈ શક્યા. બાય ધ વે, આ જે સમયની હું વાત કરી રહ્યો છું, જ્યારે કોરેશ રાજાએ આદેશ આપ્યો ત્યારે પહેલી વખત જે સુવાર્તા શબ્દ છે, ગુડ ન્યૂઝ, વાપરવામાં આવ્યો હતો. ઇવેન્જલ, જેમાંથી આપણને ઇંગ્લિશમાં શબ્દ મળ્યો છે ઇવેન્જલિકલ, ગાસ્પલ, ગુડ ન્યૂઝ જેને આપણે કહીએ છીએ, તે શબ્દ પહેલી વખત આ સમયે વાપરવામાં આવ્યો હતો. અને એટલે કે ગુડ ન્યૂઝ, જે સુવાર્તા, સારા સમાચાર છે, શુભ સમાચાર છે, તેનો મતલબ શું થાય છે? કે તમે છૂટા છો, તમને છોડી દેવામાં આવ્યા છે, તમે જઈ શકો છો. અને વહાલાઓ, એ તો સુવાર્તાનો મતલબ છે. સુવાર્તાનો અર્થ એ જ થાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને પાપના બંધનમાંથી છોડી મૂક્યા છે. હવે આપણી ઉપર છે કે આપણે પાછા ફરી અને જે પિંજરામાં, પાપના પિંજરામાં આપણે જ્યારે બંધાઈ રહ્યા છે તેમાંથી મુક્ત થઈએ. આપણી પર આધાર છે. કોરેશ રાજાએ તો એલાન કરી દીધું હતું કે દરેક યહૂદી વ્યક્તિ જે બાબિલોનમાં વસતી હતી તે બાબિલોન છોડીને પાછી પોતાના દેશમાં જઈ શકે છે. હવે હજુ અને બહુ દુઃખની વાત છે, જ્યારે તમે જો એઝરાનું પુસ્તક વાંચો, નેહમાયાનું પુસ્તક તમે વાંચો, તો પહેલીવાર ફક્ત 42,000 લોકો જ પાછા ઇઝરાયલ દેશમાં આવ્યા. અને તમને કદાચ એમ લાગે કે આ તો બહુ મોટો મોટો આંકડો છે, પણ 70 વર્ષ સુધી તમે જો તો બાબિલોનમાં કદાચ લાખોના લાખો યહૂદી લોકો રહેતા હતા. પણ ઘણા ખરાએ ત્યાં જ રહેવાનું યોગ્ય માન્યું. અને આજે પણ જ્યારે આપણી પાસે સુવાર્તા છે, છુટકારાનો સંદેશ છે કે ભાઈ પાપની પાપમાંથી તમને મુક્તિ આપવામાં આવી છે, ઘણા બધા લોકો હજુ પણ છુટકારાને બદલે બાબિલોનના બંદીવાસમાં, પાપના બંદીવાસમાં જ રહેવાનું પસંદ કરે છે. 14મી કલમ, યહોવા એવું કહે છે કે મિસરની મહેનતનું ફળ તથા કુશનો વેપાર અને કદાવર સબાઈમ લોકોને તે બધા તારે શરણે આવશે ને તારા થશે, તેઓ તારી આગળ ચાલશે, તેઓ બેડીઓ પહેરીને ચાલતા આવશે અને તેઓ તારી આગળ પ્રણામ કરશે, તેઓ તને વિનંતી કરશે. આ અંત સમયની જે 1000 વર્ષનું પ્રભુનું રાજ્ય છે પૃથ્વી પર, જેમાં આપણે ભાગીદાર થનાર છે, તે સમયની વાત લખવામાં આવી છે. અને વાલાઓ, ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી કલમો વાંચવાનો મારી પાસે સમય નથી, પણ જે નગર બાંધવાની વાત મેં કરી તેને લક્ષ્યમાં લઈને જો તમે હિબ્રુઓનો પત્ર તેનો 11મો અધ્યાય અને 10મી કલમ વાંચો, અને હું ફક્ત એક કલમ વાંચીશ, બીજી કલમ તમે તમારા સમયમાં વાંચજો. 10મી કલમ કહે છે કે કેમ કે જે શહેરનો પાયો છે, જેને યોજનાર તથા બાંધનાર ઈશ્વર છે, તેની આશા તે રાખતો હતો. અહીંયા કોરેશ રાજામાં આપણે પ્રભુનું એક સ્વરૂપ જોઈએ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સેવા છે, જ્યારે ઇસરાયલ લોકોને તેઓ પોતાની તરફ દોરશે, એ 1000 વર્ષનું જે રાજ્ય છે તેમાં તે આપણને બતાવવામાં આવ્યું છે. તમે 11મો અધ્યાયને 16મી કલમ પણ વાંચી શકો છો, 13મો અધ્યાયને 14મી કલમ પણ તમે વાંચી શકો છો, યોહાનની સુવાર્તા તેનો 14મો અધ્યાય અને 2 અને 3 કલમ પણ વાંચો છો કે આ એક શહેર બાંધવામાં આવવાનું છે, અને તે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. 14મી કલમમાં આપણે તે વાંચ્યું તે પ્રમાણે કે જો જે અંત સમય છે, અને જો તમે અમારી સાથે ઝખારિયાનું પુસ્તક તેનો 8મો અધ્યાય અને 23મી કલમ વાંચશો, તો તે સમયમાં જે 1000 વર્ષનું પ્રભુનું રાજ્ય છે, તો અહીંયા જે વર્ણન આપણે 14મી કલમમાં વાંચ્યું તે જ વિશે લખવામાં આવ્યું છે. અને ત્યાં ઝખારિયાનું પુસ્તક તેનો 8મો અધ્યાય અને 23મી કલમ કહે છે કે સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે કે તે સમયે દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી 10 માણસો કોઈ એક યહૂદી માણસની ચાળ પકડીને કહેશે કે અમે તારી સાથે આવીશું, કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તમારી સાથે છે. યિર્મિયાનું પુસ્તક તેનો 16મો અધ્યાય અને 19મી કલમ તમે તમારા સમય વખતે વાંચી શકો છો. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 72મો અધ્યાય અને 10મી કલમ હું તમારી આગળ વાંચું છું. ત્યાં લખ્યું છે કે તારસીસના તથા દરિયા કિનારાના રાજાઓ ખંડડી આપશે, સેબા તથા સેબાના રાજાઓ નજરાણા કરશે. એ જ સમય વિશે અહીંયા આપણે વાંચ્યું કે એક સમય આવશે કે જ્યારે બધા જ પ્રભુ તરફ ફરશે. અને આગળ આપણે વાંચીશું, માત્ર તારામાં ઈશ્વર છે અને બીજો કોઈ નથી, બીજો ઈશ્વર નથી. 15મી કલમ, હે ઇસરાયલના ઈશ્વર, ઇઝરાયલના ત્રાતા, ખરેખર તમે ગુપ્ત રહેનાર ઈશ્વર છો. તેઓ સર્વ લજવાશે, હા, તેઓ બદનામ થશે, મૂર્તિઓ ગણનારા સર્વ શરમાઈ જશે, પણ યહોવાથી ઇઝરાયલ અનંતકાળ માટેનું તારણ પામશે. તમે સદાકાળ માટે લજવાશો નહીં ને શરમાશો નહીં. પ્રભુ ફરીથી આ જે લોકો બંદીવાસમાં છે તેઓને આશ્વાસન રૂપે કહી રહ્યા છે કે કાયમ માટે તમારી પરિસ્થિતિ આવી નથી રહેવાની, તમે સદાકાળ લજવાશો નહીં અને શરમાશો નહીં. એક સમય એવો આવનાર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પોતાની તરફ દોડશે અને તમે તમારા મુખથી તેની કબૂલાત કરશો. એ સમય આવનાર છે અને આ એ સમય વિશે આપણે વારંવાર શીખ્યા છે. પ્રકટીકરણનું પુસ્તકનો અભ્યાસ જો તમે ના સાંભળ્યો હોય તો તમે સાંભળો. ત્યાં પણ વિગતવાર મેં સમજાવ્યું છે કે એ જે 7 વર્ષનો વિપત્તિનો સમય છે, કેવી રીતે યહૂદી લોકો પ્રભુની તરફ ફરશે અને એ સમયે એ જે 1000 વર્ષનું રાજ્ય છે તે સમયે દુનિયાના દરેક ખૂણે ખૂણેથી લોકો ઇસરાયલ દેશમાં પ્રભુની સ્તુતિ કરવાને માટે આવશે. 18મી કલમ હવે જ્યારે આપણે યહૂદી લોકોના તારણથી હવે જે દુનિયાનું તારણ છે તે વિશે આપણે શીખી રહ્યા છે. 18મી કલમથી તે 25મી કલમ સુધી આકાશો ઉત્પન્ન કરનાર યહોવા તે જ ઈશ્વર છે, પૃથ્વીના બનાવનાર તથા તેના કરતા તે છે, તેમણે એને સ્થાપન કરીને ઉજ્જળ રહેવા માટે એને ઉત્પન્ન કરી નથી, તેમણે વસ્તીને માટે તેને બનાવી તે એવું કહે છે, હું યહોવા છું અને બીજો કોઈ નથી. વાલો વારંવાર પ્રભુ આપણને યાદ દેવડાવી રહ્યો છે આ વચન દ્વારા કે હું યહોવા છું અને બીજો કોઈ નથી. બહુ અજાયબ જેવું વચન અહીંયા ગાડી છે. ખાસ કરીને અમુક લોકોનું જે માનવું હોય છે કે ઉત્પત્તિના પહેલી કલમ અને બીજી કલમ વચ્ચે કદાચ બહુ મોટો ગાળો છે, તો અહીંયા જે વચન લખવામાં આવ્યું છે તે વચન તેને કદાચ ખોટું બતાવી રહ્યું છે. કદાચ તમારામાંથી કોઈ એવું માનનાર હોય, કારણ કે જે આપણે એવોલ્યુશનની જે થિયરી છે, માફ કરજો એવોલ્યુશન ગુજરાતીમાં શું કહેવાય મને આવડતું નથી, પણ તેને ધ્યાનમાં રાખીને અમુક વિજ્ઞાનો એમ કહે છે કે હા, કદાચ એવોલ્યુશન પણ હોઈ શકે, જે ચાર્લ્સ ડાર્વિને જેની ઓળખ આપી હતી કે પહેલી કલમ છે ઉત્પત્તિની, ત્યાં પ્રભુએ પૃથ્વીને ઉત્પન્ન કરી, પણ પહેલી અને બીજી કલમની વચ્ચે મોટો ગાળો હતો. એ ગાળા વિશે આપણે એવોલ્યુશન ત્યારે બધું થયું, અને જેવી રીતે કદાચ તમારામાંથી ઘણા બધા વિજ્ઞાન જાણતા હશે અને તેની જે એવોલ્યુશનની જે થિયરી છે તે તમે જાણતા હશો, પણ જો અહીંયા આપણે 18મી કલમ બરાબર વાંચીએ તો શું લખ્યું છે કે તેમણે એને સ્થાપન કરી ઉજ્જળ રહેવા માટે એને ઉત્પન્ન કરી નથી. અને જો તમે એ થિયરીમાં માનતા હોય, પહેલી અને બીજી જેને ગેપ થિયરી કહેવામાં આવે છે, તો આ કલમ પ્રમાણે તે એમ કહી શકાય કે ઉજ્જળ રહેવા માટે પ્રભુએ કશું ઉત્પન્ન કર્યું નહોતું. એનો મતલબ એમ કે જ્યારથી પૃથ્વીનો ઉત્પન્ન થયો છે ત્યારથી કદી ઉજ્જળ એ થઈ નથી. તેમણે વસ્તીને માટે તેને બનાવી તે એવું કહે છે, હું યહોવા છું અને બીજો કોઈ નથી. ઉત્પત્તિ એ મારો અત્યારનો વિષય નથી, પણ જો પ્રભુ કદાચ કોઈ વખત તક આપશે તો આ વિશે આપણે વધારે વિગતવારમાં વાત કરીશું. 19મી કલમ, ગુપ્તમાં અંધકારના પ્રદેશમાં હું બોલ્યો નથી, યાકૂબના સંતોને મને ફોકટ શોધવાનું મેં કહ્યું નથી, હું યહોવા સત્ય વાત કહેનાર તથા સાચી વાત પ્રગટ કરનાર છું. આ કલમ સમજવી બહુ જરૂરી છે. અમુક વખત આપણે એવી ગેરસમજમાં હોઈએ છીએ કે પવિત્ર શાસ્ત્રમાં જે વાતો લખવામાં આવી છે, અમુક જે મર્મ છે અમુક એવી રીતે લખવામાં આવ્યું છે કે આપણી સમજણની બહારમાં છે, પણ તે એક ગેરસમજ છે, એકદમ ખોટી વાત છે. અહીંયા 19મી કલમમાં આપણને શું કહેવામાં આવ્યું છે કે ગુપ્તમાં અંધકારના પ્રદેશમાં હું બોલ્યો નથી. કંઈ આપણે એવું નથી કે આપણે આ કંઈક બહુ સસ્પેન્સ સ્ટોરી હોય ને આપણે શોધી કાઢવું પડે કે પ્રભુનું વચન શું કહેવા માંગે છે. બહુ સહેલા સરળ સ્પષ્ટ શબ્દોમાં આપણને પ્રભુનું વચન આપવામાં આવ્યું છે, અને સમજણ ના હોય તેની માટે આપણને શિક્ષકો પણ આપવામાં આવ્યા છે. શું કીધું છે? યાકૂબના સંતોને મને ફોકટ શોધવાનું મેં કહ્યું નથી. જો આપણે માથીની સુવાર્તા તેનો 5મો અધ્યાય જોઈએ તો 5, 6, 7 જે સર્મન ઓન ધ માઉન્ટ છે, પર્વત પરનો આપણો જે સંદેશો છે, ત્યાં શું કહે છે કે ઠોકો તો તમારી માટે ઉઘાડવામાં આવશે, શોધો તો તમને જડશે. આપણી મુશ્કેલી એ છે કે આપણે શોધતા નથી, આપણે વચનો વાંચતા નથી. માથીની સુવાર્તા તેનો 11મો અધ્યાય અને 15મી કલમમાં શું લખવામાં આવ્યું છે કે જે સાંભળવાને કાન છે તે સાંભળે છે. જો ખરેખર તમારે જાણવું હોય કે પવિત્ર શાસ્ત્ર અને વચનો શું કહી રહ્યા છે, તો ફક્ત તમારે પ્રભુની પાસે પ્રાર્થનામાં જવાનું છે. પવિત્ર આત્મા, આપણો દેવ પવિત્ર આત્મા હાજરા હજુર મદદગાર છે, અને જો તમે ખંતથી શોધશો તો તે તમને તમારા દરેક પ્રશ્નનો જવાબ આપશે. એવું નથી કે ખાલી કોઈ સેમિનારીમાં ભણવા ગયું હોય, અથવા તો બહુ ઊંડો તમે અભ્યાસ કરો તો જ તમે પવિત્ર શાસ્ત્રને સમજી શકો છો. એ એક મોટી ગેરસમજ છે. ખાસ કરીને જ્યારે તમે આપણો ખ્રિસ્તી ધર્મનો ઇતિહાસ જુઓ, કેથલિક જે ચર્ચ છે તેનો જો તમે ઇતિહાસ જુઓ, તો તેઓ લોકોને પ્રભુના વચનથી દૂર રાખતા હતા. બલકે જ્યારે તમે 15-16મી સદીમાં તમે જુઓ ત્યારે તો દેવળમાં બાઇબલ એમ કહેવામાં આવતું હતું કે ફક્ત જે પ્રિસ્ટ હોય, કેથલિકના એમાં જે પ્રિસ્ટ હોય તે જ પવિત્ર શાસ્ત્ર વાંચી શકે, અને પુલપીટ પર એને સાંકળથી બાંધી રાખવામાં આવતું હતું. અને એનો પણ બહુ મોટો ઊંડો અભ્યાસ છે, ઇતિહાસ છે. 11મી સદીમાં જ્યારે ભાષાંતર કરવામાં આવ્યું અને પછી તેના પરિણામો, અને હવે આપણી પાસે વચનો છે, પણ કોઈ સેમિનારની જરૂર નથી. વાલાઓ, હું તમને શીખવાડી રહ્યો છું, હું એક મને મારી પાસે કોઈ શિક્ષણ નથી. પ્રભુએ જે મને શીખવાડ્યું છે, પ્રભુએ બીજા સેવક દ્વારા જે હું શીખ્યો છું, મારા વાંચન દ્વારા જે હું શીખ્યો છું, અને પવિત્ર આત્માની મદદ દ્વારા હું તમારી આગળ આ વચન રજૂ કરી શકું છું. મારી કોઈ લાયકાત નથી, મારી પાસે કોઈ ડિગ્રી નથી, મારા નામની આગળ કોઈ રેવરન્ટ કે ડૉક્ટરની ડિગ્રી લખી નથી. કોઈ ડિગ્રીની તમારે જરૂર પણ નથી બાઇબલની માટે, કોઈની જરૂર નથી. બાઇબલ એક જ એવું પુસ્તક છે કે તેના જે ઓથર છે, લેખક છે, તે જ્યારે પણ તમે વાંચો તમારી સાથે હાજર હોય છે. કોઈ ગેરસમજ થવાનો પ્રશ્ન જ ઊભો નથી થયો. બીજું કોઈ પણ પુસ્તક તમે લઈ લો અને તમે વાંચો તો કદાચ તમારે વિચારવું પડે કે ભાઈ આમ લખ્યું છે તો લેખક શું વિચારતો હશે. આપણે એનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે જ્યારે પણ તમે પવિત્ર શાસ્ત્ર ખોલીને વાંચવા બેસો ત્યારે પવિત્ર શાસ્ત્ર લખનાર લેખક તમારી બાજુમાં જ હોય છે. લેખકને જ પૂછી લેવાનું આનો મતલબ શું છે, અને તે તમને તેનો ખુલાસો આપશે. નવા કરારનું આ જ અહીંયા જે લખવામાં આવ્યું છે તે હું તમને નવા કરારમાં તે સત્ય બતાવવા માંગુ છું. યોહાનનું પુસ્તક તેનો 18મો અધ્યાય 20મી કલમ આપણને કહે છે કે ઈસુએ તેને ઉત્તર આપ્યો, હું જગતની આગળ પ્રગટ રીતે બોલતો આવ્યો છું, સભાસ્થાનોમાં તથા મંદિરમાં જ્યાં સર્વ યહૂદીઓ એકત્ર થાય છે ત્યાં હું નિત્ય બોધ કરતો હતો અને હું ગુપ્તમાં કંઈ બોલ્યો નથી. 3 વર્ષની તેમની સેવા દરમિયાન ગુપ્તમાં એ કશું બોલ્યા નહોતા. જે પણ દાવો કર્યો, જે પણ શિક્ષણ આપ્યું તે ખુલ્લેઆમ મંદિરમાં ઉભારીને શિક્ષણ આપ્યું. બલકે જે છેલ્લા સમયે પાસ્કા પર્વના સમયે તે મંદિરમાં બેસી અને જે ફરોશીઓ હતા અને જે યહૂદી યાજકો હતા તેઓને જે કહેવાનું હતું તે કીધું હતું. આપણે જે વચનો અને ભવિષ્ય વચનો અને આપણે જે પવિત્ર શાસ્ત્ર છે એક ખુલ્લું પુસ્તક છે. આપણે કંઈ સંતાડતા નથી અને પ્રભુએ કશું આપણાથી સંતાડ્યું નથી. જેને સાંભળવાને કાન છે તે સાંભળે. શું યહૂદી લોકો જાણતા હતા? હા, જો તેઓએ ધ્યાન આપ્યું હોત પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહી રહ્યા છે, શું દાવો કરી રહ્યા છે, તો ફક્ત તેમણે શોધવાનું હતું. જો થોડો ખંતથી શોધ્યું હોત તો તેઓને, જે ખાસ કરીને જે યાજકો હતા, તેઓને ખબર હતી આ બધા વચનો, જે પુરાવા હતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના, પ્રભુ ઈસુના ખ્રિસ્ત હોવાના જે દાવા હતા તે બહુ સહેલાઈથી તેઓ સમજી શક્યા હોત. દાખલા તરીકે મંદિરનો જે ચોપડો હતો તે ખોલવાની જરૂર હતી, તો તેમને ખબર પડી જાત કે યુસફ અને મેરી બંને બેથલેહેમમાં આવ્યા હતા જ્યારે નામ નોંધાવવાનું હતું ત્યારે. આપણે જે લુકની સુવાર્તા અને બીજા અધ્યાયમાં વાંચીએ છીએ તે પ્રમાણે, કારણ કે એનો રેકર્ડ હતો નામ નોંધાયેલું હતું, ખાલી તેમણે જોવાનું હતું. પણ આપણે આગળ વધીએ. 20મી કલમ, વિદેશીઓમાં બચેલા તમે એકત્ર થઈને આવો, બધા પાસે આવો, પોતાની કોરેલી મૂર્તિનું લાકડું ઉપાડનારા ને જે તારી તારી ન શકે એવા જે તારી ન શકે એવા દેવની પ્રાર્થના કરનારને કંઈ સમજ નથી. તમારી દલીલો જાહેર કરીને તેમને પાસે લાવો, એકત્ર થઈને તેઓ મસલત કરે. પુરાતન કાળથી આ કોણે કંઈ સંભળાવ્યું? આગળથી એની ખબર કોણે આપી? શું મેં યહોવાએ એમ નથી કર્યું? મારા સિવાય બીજો ઈશ્વર નથી. હું ન્યાયી ઈશ્વર તથા ત્રાતા, મારા વિના કોઈ નથી. જે મૂર્તિ પૂજકો છે, જેઓએ ખોટી ખોટી દલીલો એ કરી છે, પ્રભુ કહે છે કે કોણ તમને ભવિષ્ય વચન કંઈ સંભળાવવાનું છું મારા સિવાય? કેવી રીતે પૃથ્વીનું સર્જન થયું, પુરાતન કાળમાં શું થયું, એ મારા સિવાય કોઈ તમને કહી શકતું નથી. અને આ વચનો આટલા જ આજે આપણને પણ લાગુ પડે છે. એવો કોઈ દેવ નથી કે જે પુરાતન કાળમાં શું થયું તે આપ બતાવી શકે, ભલે જાત જાતના તર્ક વિતર્કો ચાલતા હોય. અને હું જુદા જુદા જે ધર્મો છે તેમના અત્યારે નામ નથી આપવા માંગતો, પણ એ બધું બધું બોગસ છે એકદમ. કોઈ પુરાતન કાળમાં શું થયું આપી શકતું નથી, અને ભવિષ્યમાં શું થનાર છે એ તો બિલકુલ કોઈ આપી શકનાર નથી. ફક્ત યહોવા છે, મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. હું ન્યાયી ઈશ્વર તથા ત્રાતા, મારા વિના કોઈ નથી. આ 22મી કલમ જ્યારે વાંચું તો તમારા બાઇબલમાં એની નોંધ કરો. લીટી દોરતા હોય તો લીટી દોરો. બહુ અજાયબ જેવી આ કલમ છે. હે પૃથ્વીના છેડા સુધીના સર્વ લોકો, મારી તરફ ફરો ને તારણ પામો, કેમ કે હું ઈશ્વર છું ને બીજો કોઈ નથી. અહીંયા જે લખવામાં આવ્યું છે એ સર્વ લોકોને માટે લખવામાં આવ્યું છે. પૃથ્વીના શેડા સુધીના સર્વ લોકો બધા આવી ગયામાં, બધા મારી તરફ ફરો અને તારણ પામો. સુવાર્તા જેવું લાગે છે કે નહીં? નવા કરારની યોહાન 3:16 જેવું લાગે છે કે નહીં? કે મારી તરફ ફરો, જે કોઈ મારી પર વિશ્વાસ કરશે તે નાશમાં નહીં જાય પણ અનંત જીવન પામશે. ભલાઓ, કદાચ તમે ચાર્લ્સ સ્પર્જનનું નામ સાંભળ્યું હશે. પ્રભુના બહુ અજાયબ જેવા સેવક થઈ ગયા, અજાયબ જેવા વક્તા હતા. જ્યારે તેમણે આ વચન સાંભળ્યું 22મી કલમ, ત્યારે 15 વર્ષની વયે તેમણે પોતાનું જીવન પ્રભુને સોંપ્યું. અને પ્રભુએ તેમનો કેવો અજાયબ જેવો ઉપયોગ કર્યો તમારામાંથી ઘણા બધા જાણતા હશે. એક દિવસ હતો જ્યારે ઘણો બધો હિમની વર્ષા હતી લંડન શહેરમાં. તેઓ પોતાના ચર્ચમાં, પોતાના દેવળમાં જઈ શક્યા નહીં. તેમની ઘરની પાસે એક જે મેથોડિસ્ટ ચર્ચ હતું તેમાં તેઓ ગયા. ત્યાં જે વ્યક્તિ હતા અને જે પ્રભુના વચન આપતા હતા તે પણ પાળક હતા નહીં. હિમ વર્ષાને લીધે ઘણા બધા લોકો આવી શક્યા નહોતા, પાળક સાહેબ પણ આવી શક્યા નહોતા. અને આ જે આપણે લે મેન કહીએ, લે લીડર જેવા હશે, તેઓએ પવિત્ર શાસ્ત્ર ખોલ્યું, યશાયાનું પુસ્તક તેનો 45મો અધ્યાય અને આ 22મી કલમ વાંચી. તેમને 5-7-8 મિનિટ બોલતા પણ ફાફા પડી ગયા, કારણ કે તેમને એ આવડત હતી નહીં. અને તેઓએ આ જે એક જુવાન પણ ના કહી શકાય, બાળક 15 વર્ષના વયનો છોકરો બેઠો હતો, તેની તરફ આંગળી કરીને કહ્યું કે પ્રભુ તરફ ફર અને તારણ પામ, મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. અને તે દિવસે ચાર્લ્સ સ્પર્જને પોતાનું જીવન પ્રભુને સોંપ્યું. 23મી કલમ, મેં મારા પોતાના સમ ખાધા છે, ફરેને એવું ન્યાય વચન મારા મુખમાંથી નીકળ્યું છે કે મારી આગળ સર્વ લોકો ઘૂંટણે પડશે ને સર્વ જીભ સમ ખાશે. આ ફરીથી જે આવનાર સમય છે, 1000 વર્ષનું જે રાજ્ય છે તે વિશે આપણને કહેવામાં આવ્યું છે કે દરેક ઘૂંટણ નમશે અને દરેક જીવ, એવરી ટંગ વિલ કન્ફેસ ધેટ જીઝસ ઇઝ ધ લોર્ડ, કે એ યહોવા એ જ ઈશ્વર છે. મારા વિશે કહેવાશે કે ફક્ત યહોવામાં ન્યાયપણું તથા સામર્થ્ય છે. લોકો તેમને શરણે આવશે ને તેમની સામે જેઓને રોષ ચડ્યો હતો તેઓ સર્વ લજવાશે. ઇઝરાયલના સર્વ સંતાન યહોવામાં ન્યાય ઠરશે અને તેમનો જય જયકાર કરશે. એક સમય વહાલાવો આવનાર છે કે જ્યારે આપણા પ્રભુનું રાજ્ય હશે, પ્રભુનું સર્વસ્વ હશે. દરેક જીભ, દરેક ઘૂંટણ પ્રભુની આગળ નમશે. જરેક જીભ પ્રભુનો જય જયકાર કરશે, પ્રભુની સ્તુતિ કરશે. તેઓ એ સમયે ભલે અત્યારે નકાર કરતા હોય, ભલે અત્યારે પ્રભુને માનતા ન હોય, પણ તે દિવસે દરેક જીભ કહેશે કે હા, આ યહોવા એ જ દેવ છે. ટૂંક સમયમાં મારી સાથે 46માં અધ્યાય તરફ ફરો અને ત્યાં બહુ સરળ છે, આપણે બહુ જ ઝડપથી આ અધ્યાયને પણ પૂરો કરીશું. લખવામાં આવ્યું છે કે બેલ નમી જાય છે અને નબો વાંકો વળે છે, તેમની મૂર્તિઓ જાનવરો પર તથા ઢોર પર લાદવામાં આવે છે, જે વસ્તુઓ તેમને તમે ઉઠાવી લેતા હતા ને તેઓ પર લાદેલી છે, તેઓ થાકેલા ને ભારરૂપ થઈને તેઓ બધા વાંકા વળે છે, તેઓ નમી જાય છે, તેઓ ભારને બચાવી શકતા નથી, વળી તેઓ પોતે બંદીવાન થયા છે. આ જે બે દેવની વાત છે તે બાબિલોનના દેવ હતા. એક સૂર્યનો દેવ હતો, એમને માનવામાં આવતું હતું કે સૂર્યદેવ છે, અને નેબો તે તેનો દીકરો હતો. પણ અહીંયા કહે છે કે કોરેશના હાથમાંથી તેઓ તમને બચાવી શકવાના નથી. તે તમને જે દેવ તમને છુટકારો આપવો જોઈએ તે તમારી માટે ભારરૂપ બને છે. જે દેવોને તમે ભજો છો, જેઓ એ તમને છોડાવવા જોઈએ બંદીવાસમાંથી, તેના બદલે તેઓ બી તે પણ તમારી સાથે બંદીવાસમાં જ આવે છે. અને એક પુરાવો છે કે ખોટા દેવ છે. બીજી કલમ મેં કીધું, તેઓ બધા વાંકા વળે છે, તેઓ નમી જાય છે, તેઓ બહારથી બચાવી શકતા નથી, વળી તેઓ પોતે બંદીવાન થયા છે. શું કરવા આવા દેવને તમે ભજો છો જે તમારી સાથે પણ બંદીવાન હોય? ફક્ત હું જે એવો દેવ છું, યહોવા દેવ, કે તમને છોડાવી શકું છું. ત્રીજી કલમ, હે યાકૂબના સંતાનો તથા ઇઝરાયલના સંતાનોના અવશેષ, તમે સર્વ મારું સાંભળો. ગર્ભવાસથી માંડીને મેં તમને ઉપાડી લીધા છે, વળી ગર્ભસ્થાનથી માંડીને મેં તમને ઊંચકીને ફેરવ્યા છે. તમારા ગઢપણ સુધી હું તે જ છું, પડ્યા આવતા સુધી હું તમને ઉપાડી લઈશ. મેં ઉત્પન્ન કર્યું છે ને હું તમને ઊંચકી રાખીશ. હા, હું તમને ઉપાડી લઈશ ને તમને બચાવીશ. તમે કોની સાથે મને સરખાવશો ને કોનો બરાબરીઓ મને કરશો? કોની સાથે મારો મુકાબલો કરીને તમે મને સરખાવશો? જુઓ, થેલીઓમાંથી સોનું ઠાલવે છે ને કાંટાએ રૂપું જોખે છે. તેઓ સોનીને રાખે છે ને એનો દેવ બનાવે છે. તેઓ તેને પગે લાગે છે અને પ્રણામ કરે છે. તેઓ તેને ખભા પર ઊંચકે છે, તેને ઉપાડીને લઈને તેના પોતાના સ્થાનમાં મૂકે છે. તે ઊભો રહે છે, પોતાના સ્થાનમાંથી તે ખસતો નથી, વળી કોઈ તેને હાંક મારે પણ તે ઉત્તર આપી શકતો નથી, કે એના સંકટમાંથી તે એને તારી શકતો નથી. સરખામણી છે એક સાચા દેવની અને એક માણસના ઉત્પન્ન કરેલા દેવની, કે જે માણસનો ઉત્પન્ન કરેલો દેવ છે, તેણે તેનો ભાર ઊંચકીને ખભા પર ઊંચકીને એને બેસાડવો પડે છે, તેને સ્થાન પર મૂકવો પડે છે, વગેરે વગેરે જે મેં વાંચ્યું એ પ્રમાણે. પણ તેની સામે આપણો જીવતો દેવ છે. અને આ યહૂદીઓને જે કહેવામાં આવ્યું છે તે આજે પ્રભુ, અને જ્યારે હું એમ કહું કે હે યાકૂબના સંતો તથા ઇઝરાયલના સંતાનો, ત્યારે તમે તમારું નામ ત્યાં મૂકી શકો છો. અને તમને આજે પ્રભુ કહી રહ્યો છે કે તમે સર્વ મારું સાંભળો. ગર્ભવાસથી માંડીને મેં તમને ઉપાડી લીધા છે, વળી ગર્ભસ્થાનથી માંડીને મેં તમને ઊંચકીને ફેરવ્યા છે. તમારા ગઢપણ સુધી હું તે જ છું, પડ્યા આવતા સુધી હું તમને ઉપાડી લઈશ. મેં ઉત્પન્ન કર્યું છે ને હું તમને ઊંચકી રાખીશ. હા, હું તમને ઉપાડી લઈશ ને તમને બચાવીશ. પ્રભુનું આ વચન તમારી માટે છે. જે વચન યહૂદી લોકો માટે હતું એ જ વચન પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તમને પણ આપવામાં આવ્યું છે. નવા કરારમાં આપણને કહેવામાં આવ્યું છે કે આઈ વિલ નેવર લીવ યુ ઓર ફોરસેક યુ, હું તને કદી તજી દઈશ નહીં અને તને તરછોડીશ નહીં. એ જ વાક્ય મેં હમણાં વાંચ્યું. જન્મથી તે ગણપણ સુધી પ્રભુ આપણી સંભાળ લેનાર છે. આપણે જીવતા દેવને સ્તુતિ કરીએ છીએ, તે આપણો તારનાર છે, તે આપણને પોતાના હાથમાં ધરી રાખશે. કોની સાથે તમે સરખાવશો? કોની સાથે તેને બરાબરીઓ કરશો? કોની સાથે પ્રભુનો મુકાબલો કરશો? પ્રભુ આ જ પ્રશ્ન આજે આપણને પણ પૂછી રહ્યા છે. નવમી કલમમાં ફરી આપણને યાદ દેવડાવે છે કે પુરાતન કાળથી બીનાઓનું સ્મરણ કરો, કેમ કે હું ઈશ્વર છું ને બીજો કોઈ નથી. હું ઈશ્વર છું ને મારા જેવો કોઈ નથી. વાલાઓ, આ વચન આપણે યાદ રાખીએ. આરંભથી પરિણામ જાહેર કરનાર તથા જે થયું નથી
તેની પુરાતન કાળથી ખબર આપનાર હું છું. મારો સંકલ્પ દ્રઢ રહેશે ને મારા સર્વ ઈરાદા હું પૂરા કરીશ. પ્રભુએ જે વચન આપ્યું છે, પ્રભુએ જે આશીર્વાદ આપણી માટે મૂકી રાખ્યો છે, તે પૂર્ણ કરવાને માટે તે સામર્થ્યવાન છે. યાદ રાખીએ વાલાઓ, સમય આવનાર છે કે પ્રભુ પોતાનું રાજ્ય સ્થાપનાર છે અને દરેક આશીર્વાદ જે આપણી માટે લખવામાં આવ્યો છે તે પૂરો કરશે. પૂર્વથી ગિધ પક્ષીને એટલે દૂર દેશથી મારા સંકલ્પને સિદ્ધ કરનાર પુરુષને હું બોલાવનાર છું, હું બોલ્યો છું. આ ગિધ પક્ષી એટલે ફરીથી કોરેશ રાજાનો આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એને દૂર દેશથી પ્રભુએ બોલાવ્યો છું અને તે પણ તે પાર પણ પાડીશ, મેં ધારણા કરી છે તે હું પૂરી કરીશ. હે હૃદયના હઠીલા તથા ન્યાયથી વેગળા રહેનાર તમે સાંભળો, હું મારો ન્યાય પાસે લાવું છું, તે છેટે રહેનાર નથી, મારા તારણને વાર લાગવાની નથી. હું સિયોનમાં મારું તારણ મૂકીશ ને ઇઝરાયેલને મારું ગૌરવ આપીશ. અહીંયા છેલ્લી કલમમાં કોની વાત થઈ રહી છે વાલાઓ? બીજું કોઈ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હું મારો ન્યાય પાસે લાવું છું, તે છેટે રહેનાર નથી, મારા તારણને વાર લાગવાની નથી. હું સિયોનમાં મારું તારણ મૂકીશ ને ઇઝરાયેલને મારું ગૌરવ આપીશ. વાલાઓ, આ જે આશીષ વચનો, આ જે આશીર્વાદિત વચનો આજે પ્રભુ આપણને યશાયા પ્રબોધક દ્વારા યાદ દેવડાવી રહ્યા છે. મેં કીધું તે પ્રમાણે બધું ભૂલી જાઓ, આ વચન તમે ભૂલતા નહીં, કેમ કે હું ઈશ્વર છું ને બીજો કોઈ નથી, હું ઈશ્વર છું ને મારા જેવો કોઈ નથી. હું બોલાવનાર છું, હું બોલ્યો છું અને પ્રભુ જે બોલ્યા છે તે પૂર્ણ કરે છે. હિબ્રુઓનું પુસ્તક, હિબ્રુઓનો પત્ર અને જો મેં તેનો 12મો અધ્યાય અને જે પહેલી બે કલમ છે જો તમે વાંચો તો ત્યાં શું લખવામાં આવ્યું છે? બીજી કલમ કહે છે કે આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ કે જેમણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે. કોની આગળ આપણે લક્ષ રાખવાનું છે? આપણા વિશ્વાસના અગ્રેસર તથા જે સંપૂર્ણ કરવાને સામર્થ્યવાન છે. મેં ધાર્યું છે હમણાં આપણે જે 45મા અધ્યાયમાં વાંચ્યું તે પ્રમાણે તે પૂરું કરવાને તે કાબિલ છે. સુવાલાઓ, તમે જાણો છો કે યહોવા એ જ દેવ છે? અજાયબ વચનો દ્વારા હું આશા રાખું છું કે પ્રભુએ તમારી સાથે આજે વાત કરી છે. હો અમારા પરમ પવિત્ર પ્રભુ દેવ, તમે જ એક દેવ છો, તમે સર્જનહાર છો. ભૂતકાળમાં શું થયું તે તમે અમને જણાવ્યું છે, ભવિષ્યમાં શું થનાર છે પ્રભુ આપ તે તમે જાણો છો. ઇતિહાસને, ભવિષ્યને તમે ઇતિહાસની રીતે લખો છો. અમારા જીવનમાં કશું પણ એવું નથી કે તેઓ તમે જાણતા નથી અને તમે અમને સંભાળવાને માટે સામર્થ્યવાન છો. તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ બાપ. જો હજુ પણ એવું કોઈ છે કે જેણે તમારા નામમાં વિશ્વાસ નથી મૂક્યો તો તેમને હું તમારા હાથમાં સોંપું છું. પ્રભુ બાપ, ફરીથી તેઓના હૃદય સાથે વાત કરો કે તેઓ તમારી તરફ ફરે અને જાણે કે યહોવા તે જ દેવ છે અને બીજો કોઈ ઈશ્વર નથી. આ અમારી ટૂંકી વિનંતી તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો ને સ્વીકાર કરો બાપ. આમેન.